તારીખ 10/11/1995 શ્રી મદ્રાજચંદ્ર પત્રાંક 201 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું મુંબઈમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 125
સામાન્ય કહેવાય છે જ્ઞાનનો બહિરંગ છે એ જ્ઞાન વિશેષ કહેવાય છે અને જ્ઞાનનો અંતરંગ ને જ્ઞાન સામાન્ય કહેવાય છે એ જ્ઞાન સામાન્ય સ્વરૂપના અનુભવમાં પરિણમન કરે છે ત્યારે જ્ઞાનનું બહિરંગ છે એ પણ અંતર્મુખ થઈને સ્વરૂપનો અનુભવ કરે છે એટલે એને હૃદયમાં અનુભવ કર્યો એમ કહેવામાં આવે છે કેમ કે હૃદય અંદરની ચીજ છે વાત શું સમજાવી કે જ્ઞાનીઓની આ એક શિક્ષા છે એક બોધ છે કે તમે તમારા સ્વરૂપનો અનન્ય પ્રેમ કરો કેમ અનન્ય પ્રેમ કરો કે અનંત ગુણનો નિધાન છે માટે તમને ગુણ પ્રત્યે પ્રેમ છે કે નહીં જો ગુણ પ્રત્યે પ્રેમ હોય તો ગુણી પ્રત્યે ગુણવાન પ્રત્યે તો પ્રેમ આવી જ જાય અને એ સ્વાભાવિક પર્યાય છે એ પ્રકારે આત્માનો પ્રેમ થાય અને પરાભક્તિ થાય એ આત્માને સ્વભાવ પર્યાય છે એટલે કે એ પ્રકારે પરિણમવાનો આત્માનો સ્વભાવ છે અને સ્વભાવ કદી અધૂરો હોતો નથી સ્વભાવ બેહદ હોય છે અસીમ હોય છે સ્વભાવને કદી સીમા હોતી નથી સ્વભાવના સમુદ્રને કદી કિનારો હોતો નથી અને કદી તળિયો હોતો નથી ઠીક બાકીના જે દુનિયાના સમુદ્રો છે એને કિનારા પણ છે અને એને નીચે તળિયો પણ છે જ્યારે સ્વભાવના સમુદ્રને કિનારો પણ નથી અને તળિયું પણ નથી એટલું બેહદ આત્મા પોતે પોતાના ગુણ પ્રત્યે બેહદ પ્રેમ કરે એવો આત્માનો સ્વભાવ છે જ્ઞાનીઓએ પરિણમન કર્યું છે અને એ પરિણમન કરવાનો બોધ એ પરિણમન કરવાની શિક્ષા પણ આપી છે આવું પત્રના મથાળામાં એક વચનામૃત કૃપાલુદેવે લખ્યું છે બહુ ગુઢ વચનામૃત છે આપને તો આ વચનામૃત ઉપર થોડું ડિબેટિંગ ચાલી ગયું છે એસમ રોડ ઉપર આ વચનામૃત ઉપર ડિબેટિંગ સારું ચાલી ગયું છે આમ કેવું છે આમ તો શું છે કે વિકારી પ્રેમ તો બધાને સમજાય છે પણ એ રાગ છે પ્રેમ નથી પ્રેમના પરિણામની વિકૃત અવસ્થા છે એની અંદર બદલો બદલાની ભાવના હોય છે સવારે આપણે એક ચર્ચા ચાલી હતી ફરતા ફરતા શિષ્યને ગુરુ પ્રત્યે એટલે કે મુમુક્ષુને સત્પુરુષ પ્રત્યે પ્રેમ હોય છે તો વાત ચાલતા ચાલતા આપણે એમ ચાલી કેટલા માટે કે સત્પુરુષ આત્માનું કલ્યાણ કરીને અનુભવને ખલાસ કરે છે માટે સદગુરુ પ્રત્યે સત્પુરુષ પ્રત્યે મુમુક્ષુ જીવને પ્રેમ આવે છે એ વાત બરાબર નથી કેમ કે એમાં તો પોતાને ફાયદો થાય છે માટે પ્રેમ કરે છે એ નિસ્વાર્થ પ્રેમ ન રહ્યો એ તો વાત થઈ ગયો આજે ચર્ચા ચાલે મોર્નિંગ વોક પ્રેમ તો માતા ને એના બાળક પ્રત્યે હોય છે એવો નિસ્વાર્થ પ્રેમ હોય છે. એને અપેક્ષા નથી કે આ મોટો થઈને કઈક મારે કામ કરશે, કરે નહીં કરે એની સાથે સંબંધ નથી. એનું જે માતૃત્વ છે એ છલકાય છે. બાલ્યાવસ્થામાં બાળક કોઈ કામમાં આવતો નથી, વખતે કોઈ કામ ગોટાનો એને પરેશાન કરે છે, તો પણ એને નિસ્વાર્થ પ્રેમ હોય છે. પોતાના બાળક પ્રત્યે એને નિસ્વાર્થ પ્રેમ હોય છે. એ પ્રેમ પોતે એવી નિસ્વાર્થ ચીજ છે. ચાહે તે સ્વરૂપ પ્રત્યે હો કે ચાહે સત્પુરુષ પ્રત્યે હો, પણ એ નિસ્વાર્થ હોય છે. કે ચાહે મુમુક્ષુ ને મુમુક્ષુ પ્રત્યે હો, આત્મા જેમ જ્ઞાન નો સાગર છે એમ પ્રેમ નો સાગર છે. મુમુક્ષુ પ્રત્યે પણ એટલો જ પ્રેમ આવે. સત્પુરુષ પ્રત્યે અને જ્ઞાનીઓ પ્રત્યે અને ગુણવાનો ગુણીજનો પ્રત્યે પણ એટલો જ પ્રેમ આવે, અને પોતાના સ્વરૂપ પ્રત્યે પણ એટલો જ પ્રેમ આવે. એમાં પ્રેમ ઓછો નથી થતો ક્યારે, કે ઘટતો નથી, વપરાય છે માટે ઘટે છે એવું કઈ નથી. કેમ કે અંદરમાં અસીમપણે બેહદપણે રહેલી ચીજ છે. તો કહે છે કે એ પ્રેમની તાકાત કેટલી, કે પ્રેમની તાકાત એટલી કે સત્પુરુષને પણ વશ કરે, સદગુરુને પણ વશ કરે અને સત્સ્વરૂપને પણ વશ કરે. તો કે સત્પુરુષને સદગુરુમાં તો થોડો રાગ ભાવ હોય માટે વશ થતા હશે કે એવું નથી. આ પરબ્રહ્મ તો કેવળ નિર્વિકાર છે તો પણ વશ થાય છે. કેમ કે પ્રેમમય પરાભક્તિ એક એવી ચીજ છે કે એના કબજામાં એને આવવું પડે છે. આ એક પ્રેમની લાગણીને સમજાવવા માટેનો એક વિશિષ્ટ શબ્દ પ્રયોગ છે કૃપાળુદેવનો, કે કેવળ નિર્વિકાર હોવા છતાં પણ વશ થાય છે તો એ પ્રેમમય પરાભક્તિ એ કેવી ચીજ હશે. એ વચનનો વિષય નથી, એ વાણીનો વિષય નથી, એ તો જ્ઞાનીઓએ પોતાના હૃદયમાં જેનો અનુભવ કર્યો છે અને અનુભવ કરીને એ અનુભવ કરવાની શિક્ષા, શિખામણ, ઉપદેશ, બોધ આપ્યો છે એવી ચીજ છે. અમારે ત્યાં ભાવનગરના સ્વાધ્યાયમાં આ પ્રથમ ત્યારે ચર્ચા નીકળી કે અમારે પણ એવો પ્રેમ કરવો છે, તો એ પ્રેમ કેવી રીતે કરવો એ સમજાવો. ઠીક, અરે ભલા માણસ એ પ્રેમ કરાતો નથી, પ્રેમ થઈ જાય છે, એ કરવાની ચીજ નથી, એ તો ગુણ જોઈને થઈ જાય છે. અને એ ચીજ એવી છે કે એને કોઈ તર્ક આધાર, એ તર્ક થી પાર છે, ન્યાય થી પાર છે. અને વધારામાં કહીએ તો વ્યવહાર થી પણ પાર છે. વ્યવહાર કહો કે વ્યવહારની મર્યાદા કહો, એક જ વાત છે. મીરાબાઈ ને શ્રી કૃષ્ણ પ્રત્યે એવો પ્રેમ હતો. એને કઈ મર્યાદા નથી. જ્યાં એના લગ્ન થયા હતા એ તો રાજકુટુંબ હતું. રાજકુટુંબ વાળા કે ભાઈ અમારા રાજકુટુંબ આવું ન ચાલે, આ તું ભક્તિ કર ને આ બધા ભગતડા અહીંયા ભેગા થાય અમારા મહેલમાં આવીને બેસે, અમારા ત્યાં અમારા અમારે ત્યાં શોભે નહીં, અમારે ત્યાં ચાલે નહીં, અમારા કુટુંબમાં બધી મર્યાદા બહારની વાત છે. તો કે તમારી મર્યાદા તમારે પાસે રહી, મારે તો મર્યાદા વગરની પરિસ્થિતિ છે. છેવટે છોડી દીધું, છેવટે મેલ વગેરે અને કુટુંબ છોડી દીધું એને. એટલે એ વસ્તુ એટલા માટે સમજાવી છે, જ્ઞાનીઓએ ઉપદેશ આપ્યો છે. અને એ જગ્યાએ જ્યારે મુમુક્ષુ આવે છે ત્યાર પછી જ્ઞાન દશાને પ્રાપ્ત થાય છે. મીરા ભાઈ ના લગ્ન થયા તો મીરાબાઈ શાસ્ત્રે આવીને, લગ્ન થયા તે દિવસે શાસ્ત્રે આવીને, શાસ્ત્રે આવીને એના ધણીને વાત કરી કે હું તો પરણેલી છું, કે મેં તો શાદી સુધા હું તો છેમ છો, બાય પરણીને હાલી આવે છે. એને કહે છે કે હું પરણેલી છું, અને એ મને કહે છે પછી બીજાને કહેતી હોય તો ઠીક છે ખાનગીમાં, મને એમ કે છે, ધણીને ઉઠીને એમ કે છે કે હું પરણેલી છું. એટલે એની એની નિર્મળતા, નિખાલસતા, પારદર્શકતા, એને પારદર્શકતા કહે છે, આર પાર દેખાય, ટ્રાન્સપેરન્સી એની. એટલી બધી હતી કે પેલાને એમ લાગ્યું કે આ બોલે છે પણ એનામાં કોઈ વિકૃતિ નથી દેખાતી. એમ કે છે કે હું પરણેલી છું, સાદી સુધા છું, પણ એનામાં કોઈ વિકૃતિ તો વિકાર તો દેખાતો નથી. આ કઈ ટાઈપની વાત કરે છે? એટલે એ તો થોડો જિજ્ઞાસામાં રહી ગયો કે આ કહેવા હું માગે છે. તો કે દેખાડો હું કોની સાથે પરણેલી છું? કે તો કે હા દેખાડજે. એટલે એનો જે સામાન હતો એમાંથી કૃષ્ણની મૂર્તિ કાઢી એને, જો હું આની સાથે પરણી છું, કે આ મારો પતિ અને હું એની સાથે પરણી છું, કે એટલે હવે મારે આ તો બીજા લગ્ન તો મારા પિતાશ્રીના કહેવાથી તારી સાથે કરી લીધા, પણ ખરેખર હું તો પરણેલી છું અને મને કોઈ બીજા લગ્ન મંજૂર નથી, હવે તો કેમ કરીએ આપણે? પણ બહુ ઘણો માણસ, બહુ સજ્જન માણસ હતો, કે તારે જેમ રહેવું હોય એમ રહીએ, મારી કોઈ દબાણ કે બળજબરી તારા ઉપર નથી, તારે જેમ રહેવું એમ રહેવાની છૂટ છે. એટલે પોતે એ જ્યાં સુધી એનો ધણી જીવતો હતો ત્યાં સુધી બહુ સારી રીતે કૃષ્ણ ભક્તિમાં રહ્યા. પછી એક લડાઈમાં મરી જાય છે, પછી એને હેરાનગતિ એના નણંદ એના દિયર તરફથી થાય છે, પછી એને રાજમહેલ છોડી દેવો પડે છે. પણ નિર્મળ પ્રેમ કેવો હોય છે એનો એ બહુ સારો પુરાવો છે. અને નાનીઓને પણ પોતાના સ્વરૂપ પ્રત્યે, મોક્ષો પ્રત્યે, સાધર્મ્યો પ્રત્યે, નાનીઓ પ્રત્યે આ પ્રકાર હોય છે. એ વાત કહેવા માટે આ પત્ર સુભાષભાઈને કૃપાળુદેવે લખ્યો છે. અને સુભાષભાઈને પણ એવો પ્રેમ હતો, સુભાષભાઈને પણ કૃપાળુદેવ પ્રત્યે તો નિર્મળ પ્રેમ હતો. એટલે એ બંને વચ્ચે પત્ર વ્યવહારમાં પ્રેમ પ્રકરણ ને પ્રેમ પત્રો થયેલા, એમાંનો આ એક પત્ર છે. કે લખે છે પોતે કે આ બધી વાત આપને ક્યાંથી ખબર પડી? એમણે ભાગવતનું દ્રષ્ટાંત આપ્યું છે, કેમ કે પુરાણની અંદર આવો જે પ્રકાર છે એ શ્રી કૃષ્ણ અને ગોપીઓની વચ્ચે હતો. શ્રી કૃષ્ણ અને ગોપીઓની વચ્ચે આવો પ્રેમનો સંબંધ હતો, રાધાની સાથે એમને સંબંધ હતો. જોકે એમને રાણીઓ તો 16108 હતી, કે વાસુદેવ હતા, ત્રણ ખંડના ધણી હતા, અને એમના રાણીવાસમાં 16108 રાણીઓ હોય છે, ચક્રવર્તીને 96000 હોય છે, સામને 16000 હોય છે. 80,000 નો તફાવત છે. ને એમાં રુક્ષ્મણી, સત્યભામા એ બધી પટરાણીઓ હતી, છતાં એમનો પ્રેમ રાધા પ્રત્યે જે હતો એ જુદી જાત હતી. એ નિર્મળ પ્રેમ, ગોપીઓ પ્રત્યેનો પ્રેમ હતો એ નિર્મળ પ્રેમ હતો. અને એ વિષય શ્રીમદ ભાગવતમાં બહુ ચાલેલો છે. કૃપાળુદેવે ગ્રંથ વાંચેલો અને એમને એ વિષય ઉપર આ 201 પત્રમાં અને ત્યાર પછી 223 પત્રમાં એનો ઉલ્લેખ કરેલો છે. ત્યારે વચ્ચે સુભાગભાઈએ પૂછ્યું છે કે આવું બધું જ્ઞાન આપને કેવી રીતે થયું? તો કે મને એ આત્મામાંથી જ્ઞાન થયું છે. એ વાત તમે ક્યાંથી જાણી એમ પૂછ્યું છે. અમે તો ભાગવત વાંચ્યું ત્યારે આવું કઈ સમજ્યા નહોતા અને આવું કઈ સમજતા નહોતા, પણ આપણે આ વાત કેવી રીતે જાણી? તો કે આત્મજ્ઞાન થી અમે એ વાત જાણી છે. એમણે 206 નંબરના પત્ર માટે ભાગવત વાળી વાત આત્મજ્ઞાન થી જાણેલી છે એટલા શબ્દો લીધા છે. 206 માં છેલ્લે ભાગવત વાળી વાત આત્મજ્ઞાન થી જાણી છે એટલે ભાગવત ને આત્મજ્ઞાન ને શું સંબંધ છે? તો કે આખું ભાગવત આ વાત કહેવા માટે ઠાસી ઠાસીને ભર્યું છે, વ્યાસજીએ ભર્યું છે. એ 223 માં એમણે ઉલ્લેખ કર્યો છે. આ વાત સમજાવવા માટે વ્યાસજીએ ભાગવતમાં ઠાસી ઠાસીને આ વાત નાખી છે. એટલે ધર્મના ક્ષેત્રમાં આ પ્રકરણ ગુપ્ત રહ્યું છે, પણ જ્ઞાનીઓએ અનુભવ કરેલો છે અને જ્ઞાનીઓએ ઠામ ઠામ એનો ઉપદેશ પણ કર્યો છે. તો આપણે વાત તો બીજા ચાલી હતી કે 194માં કહ્યું કે અચળ પ્રેમ અને સમ્યક પ્રતીતિ આવ્યા વિના જ્ઞાન પ્રાપ્તિ કોઈ મોક્ષને થતી નથી, અમને પણ એથી જ થઈ હતી. તો ત્યાં પણ સમ્યક પ્રતીતિ ઉપરાંત અચળ પ્રેમ શબ્દ વાપર્યો છે. 254માં પણ એમ કહ્યું કે મહાત્માને વિશે પરમ પ્રેમાર્પણ થવાથી બધા દોષો નો નાશ થવાનું બીજ આ જગ્યાએ રહેલું છે. આ જગ્યાએ એટલે કે જગતના પદાર્થોમાં અલ્પ પણ સુખેચ્છાનો દોષ ન થાય, પદાર્થના અનિર્ણયનો દોષ ન થાય અને સંતોષ પર પ્રતિ ભક્તિમાં વિનયમાં ન્યૂનતા હોય, ક્ષતિ હોય તો એ પ્રકારનો દોષ પણ મટી જાય છે. અને એ બધાનું બીજ મહાત્મા પ્રત્યે પરમ પ્રેમાર્પણ તે છે એમ કરીને બીજભૂત વાત કરે છે. અને આ બીજભૂત ભૂલને લીધે જીવ જ્ઞાન પ્રાપ્તિ થતો અટકો છે એ વાત પણ એમણે એક પત્રમાં કરેલી છે કે એક બીજભૂત ભૂલ કરેલી છે. આ પત્રની અંદર પણ એમને એ ભાગવતના દ્રષ્ટાંતથી આ વાતને સ્પષ્ટ કરી છે. એક વાર શ્રી કૃષ્ણની તબિયત બગડી છે તો એને રાણીઓ છે એ પગચંપી વગેરે સેવા કરે છે રાજમહેલમાં. તો એનો કરંટ લાગ્યો રાધાને, એટલે રાધાની આંખમાંથી આંસુ નીકળવા માંડ્યા. ત્યારે રે મારા ભગવાનને સાતા વર્તે છે અત્યારે, એટલે એનું દુઃખ એને થયું. એટલે એ બીજી જગ્યાએ હતા, આ બીજી જગ્યાએ રાધા મહેલમાં નહોતી, પણ રાધાની આંખમાં આંસુ આવ્યા ત્યારે એની સખીઓએ પૂછ્યું કે કેમ તમે રડો છો? શ્રી કૃષ્ણને સાતા વર્તે છે અને એમનું દુઃખ છે કે મારાથી સહન થતું નથી, એટલે મારી આંખમાં આંસુ આવ્યા. આયા રાધાની આંખમાં આંસુ આવ્યા તો ત્યાં શ્રી કૃષ્ણની આંખમાં આંસુ આવ્યા. એટલે રાણીએ પૂછ્યું કે કેમ આપને આંખમાં આંસુ કેમ? આપ તો મહાસમર્થ પુરુષ છો, જ્ઞાની પુરુષ છો, તો ભાઈ આશાતા એટલી બધી વધી ગઈ, આપને તબિયત એટલી બધી બગડી ગઈ કે આંખમાં આંસુ દરદ સહન નથી થતું, કે આંખમાં આંસુ આવી ગયા? તો કે ના ના, એવું કાંઈ નથી, બીજું કારણ છે. આંસુ આવવાનું બીજું કારણ છે. કૃપા કરીને અમને કહો, અમારાથી કાંઈ સેવા થઈ શકે તો વધારે સેવા કરીએ. તો કે એવું કોઈ સેવા વેવાનું કારણ નથી, રાધાની આંખમાં આંસુ આવ્યા ને એટલે મારી આંખમાં આંસુ આવ્યા છે, બીજું કાંઈ કારણ નથી. ઠીક, આ બધા ભાગવતની અંદર ઘણા દ્રષ્ટાંતો આ વસ્તુને, આ પ્રેમને, આ લાગણીને સમજાવવા માટે ઘણા ઘણી વાતો આવે છે. એ મથાળું બાંધ્યા પછી આમાં બધું ખીમજીભાઈના પત્રમાં 263માં એ કહ્યું ને કે તમને જ્ઞાન પ્રત્યે જેટલો પ્રેમ છે તેટલો જ્ઞાની પ્રત્યે નથી. જ્યાં સુધી તમને પ્રેમરૂપ ભક્તિ વિના જ્ઞાન શૂન્ય છે, એ શબ્દ વાપર્યો છે ત્યાં. ભક્તિ પ્રેમરૂપ વિના જ્ઞાન શૂન્ય છે. ભક્તિ વિના જ્ઞાન શૂન્ય છે એમ ન કહ્યું, મિત્ર એટલું જ કહે કે ભક્તિ વિના જ્ઞાન શૂન્ય છે, તમારું જ્ઞાન ભક્તિ સહિત હોવું જોઈએ, પણ નહીં, ભક્તિ પ્રેમરૂપ વિના જ્ઞાન શૂન્ય છે. ઘણી જગ્યાએ એમણે આ શબ્દનો પ્રયોગ કર્યો છે, પણ એ પ્રકરણ અજાણ્યું અજાણ્યું રહ્યું છે એટલે ઉપર ઉપરથી વાંચી જવાય. આ શબ્દો હોય તો ધ્યાન ન જાય, પણ કેટલાક તો પત્રો જ એમણે એવા લખ્યા છે એ સમજાવવા માટે, ખાસ પત્રો જ લખ્યા છે. ભક્તિ પ્રેમ રૂપ વિના જ્ઞાન શૂન્ય છે,
મતલબ પ્રેમ કે વિના ભી ભક્તિ હોતી હૈ.
હા, પ્રેમ કે વિના ભી ભક્તિ કરતે હૈ તો
દોનો કે બીચ
મે જો 147 પત્ર હમને પઢા તો ઉસમે ક્યા લિખા થા? આજ્ઞા કી બાત લિખી થી કે નહીં? આજ્ઞા કા અનુગ્રહ કરને કી વિજ્ઞપ્તિ કા પત્ર પહોંચા, તો કોઈ કૃપાળુ જી કે પ્રતિ ઉનકો બહુમાન નહીં થાય એસી બાત નહીં છે.
પ્રેમ એકતા નહીં થી,
ભક્તિ પ્રેમરૂપ નહીં થી. ઓર હમને વો સુબે પઢા 522 પઢા તો ઉસમે ક્યા બાયના? સત્પુરુષ કે પ્રતિ, સત્પુરુષ કે વચન કે પ્રતિ, સત્પુરુષ કે વચન કે આશય કે પ્રતિ પ્રીતિ ભક્તિ થાય નહીં ત્યાં સુધી. ભક્તિ થાય નહીં એમ નથી લીધો, પ્રીતિ ભક્તિ થાય નહીં ત્યાં સુધી. આત્મજ્ઞાન દુર્લભ છે, નહીં તો આત્મજ્ઞાન કાંઈ દુર્લભ નથી. જાઓ, કાંઈ દુર્લભ નથી, કેમ કે એ પ્રકારના પરિણમનમાં સર્વાર્પણ બુદ્ધિ હોય છે, રાગમાં બદલાની બુદ્ધિ હોય છે, તો મને આટલો ફાયદો થશે માટે આટલું આમ એમ નહીં. આધાર વિના માત્ર ગુણ જોઈને એ પ્રેમ ઉભરાય છે, એ વિષય એમને આ પત્રની અંદર ચર્ચો છે. અત્રે પરમાનંદ છે, જ્ઞાન દશા થયા ને 4-1 મહિના થયા છે. અસંગ વૃત્તિ હોવાથી સમુદાયમાં રહેવું બહુ વિકટ છે. અમારા પરિણામમાં કોઈનો સંઘ, લૌકિક જનોનો સંઘ એ બહુ અમને કઠણ લાગે છે, વિકટ લાગે છે, કેમ કે અમારી વૃત્તિ છે એ ફરી ગઈ છે, છૂટી ગઈ છે. અસંગ વૃત્તિ હોવાથી સમુદાયમાં રહેવાનું અમારા માટે બહુ વિકટ છે, એટલે સુહાતું નથી, ગમતું નથી, રહેવું પડે છે. એ વાત જુદી છે. મુંબઈથી લખે છે, જેનો કોઈ પણ પ્રકારે યથાર્થ આનંદ કહી શકાતો નથી, એવું જે સ્વરૂપ તે જેના હૃદયમાં પ્રકાશ્યું છે, એવા મહાભાગ્ય જ્ઞાનીઓની અને આપની અમારા ઉપર કૃપા વર્તો. આ સુભાષભાઈ પ્રત્યે કેટલો પ્રેમ છે. સૌભાગભાઈને શિષ્યના રૂપમાં દેખતા નથી, જોતા નથી, એટલે કૃપા કરતા એમ લખ્યું છે. અને જ્ઞાનીઓની હરોળમાં મૂક્યા છે એમ. શું? અને જ્ઞાનીઓનું કેટલું લાંબુ લાંબુ વિશેષણ વાપર્યું છે કે જેનો કોઈ પણ પ્રકારે યથાર્થ આનંદ કહી શકાતો નથી. આત્માનો આનંદ, આનંદ શબ્દથી કહેવાય છે, એથી આગળ નથી કહેવાતો. યથાર્થપણે એને એ આનંદને કહી શકાતો નથી. એવું જે આત્મ સ્વરૂપ તે જેના હૃદયમાં પ્રકાશ્યું છે, પ્રગટ થયું છે, એવા મહાભાગ્ય જ્ઞાનીઓ, નિર્વાણપદને પામનારા છે માટે મહાભાગ્ય જ્ઞાનીઓ, એની અમારા ઉપર કૃપા હો અને તમારી પણ અમારા ઉપર કૃપા હો. જ્ઞાનીઓને સાથે સાથે સુભાગભાઈને લીધા છે. હજી પરિચય થયા ને 6 મહિના નથી થયા, પણ આટલો બધો પ્રેમ આવ્યો છે એમના ઉપર. જોકે એને ટાઈમ ફેક્ટર સાથે કોઈ સંબંધ નથી, એને સાથે ટાઈમ સાથે સંબંધ નથી. ઘણા વખત પરિચય હોય તો વધારે હોય, નહીં તો ઓછું હોય, એવું કઈ નથી. એને ટાઈમ સાથે કોઈ સંબંધ આજકાલ કાર્ડ ઘણા આવે છે એવા. એ લોકો કોઈ સમજતા નથી, કઈ લખે ખરા એવું બધું કઈ સમજે નહી, કેમ કે એ તો અનુભવ નો વિષય છે. એ અનુભવમાં આવે તો સમજાય ને, નહીં તો સમજાય નહીં. અને બહુભાગમાં જે સંસારી પ્રેમ હોય છે ને એ કેવો સ્વાર્થ નો હોય છે. એમાં તો જરાક વાંકું પીડ્યું એટલે તલતારા ને મગ મારા જાઓ વેચી લ્યો. આપણે સમજીએ તલતારા મગ મારા કે તિલ તો લે લો, મગ હમ લે જાયંગે, એને વેચી લ્યો. આપણે આપસમાં વેચણી કરી લ્યો. અમે તો તમારી ચરણ છીએ. બોલો શું લખે છે સુભાષભાઈ ને, કે અમે તો તમારી ચરણ છીએ. શું સુભાષભાઈ માં ભાળ્યું હશે? ભાળ્યું સમજે હિન્દીમાં દિખા હોગા, ક્યાં દિખા હોગા, કે ઇતના લિખતે હૈ તમારી કૃપા વર્તો, અમે તો તમારી ચરણ છીએ. સ્વભાવમાં એક ગુણ જોયો, અને જ્ઞાની પ્રત્યે પરમાત્મા જેટલો પ્રેમ છે, બસ એ જ્ઞાની એના ચરણમાં નમી જાય છે. તમને ગઈ વખતે વાત ચાલી હતી કે ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય, બલિહારી ગુરુદેવ કે જિસને ગોવિંદ દિયો બતાય. તો એ મુમુક્ષુ છે એના માટે વાત લખી છે કે જ્યારે ગુરુ અને પરમાત્મા બે સાથે જ આવેલા હોય આંગણે, ત્યારે પહેલા કોને પ્રણામ કરવાનો, ગુરુને કે પરમાત્માને? ગુરુને પરમાત્માના પ્રણામ આવી જ ગયા. આપણે તો કઈ વખતે થોડી વિશેષ વાત કરી હતી આ પત્ર ને હિસાબે લઈએ તો, કે ગુરુ છે એ મોક્ષને પ્રણામ કરે છે, પછી એ પરમાત્માને પ્રણામ નથી કરતા. કેમ? કે એને મોક્ષનો વિવેક જોયો. ઓહો, આનો આવો વિવેક છે, મારે એને પ્રણામ કરવા જોઈએ. આ એટલે ચરણવ્રત છે. અને ત્રણેય કાળે એ જ પ્રેમની, જો કયા શબ્દ વાપર્યો એમણે? ભક્તિ શબ્દ નો વાપરો, જ્ઞાન શબ્દ નો વાપરો. અને ત્રણેય કાળે એ જ પ્રેમની નિરંજન દેવ પ્રત્યે પ્રભાતથી પોતાના સ્વાનુભવની વાત કરે છે કે આજના પ્રભાતથી નિરંજન દેવની કોઈ અદભુત અનુગ્રહતા પ્રકાશી છે. એટલે વહેલી સવારે ઉઠા ત્યારથી એમની જે આત્મપરિણતિ હતી, એ આત્મપરિણતિ જરા વિશેષ તીવ્ર હતી, બળવાન હતી, અથવા વિશેષ આવિર્ભૂત થયેલી હતી. કદાચ એમ પણ હોઈ શકે કે એ પુરોહિતે એમને નિર્વિકલ્પ આનંદનો એકદમ તીવ્ર અનુભવ થયો હોય, તીવ્ર અનુભવ થયો હોય એમ પણ બનવાયેલું છે. આત્મામાં જે આનંદ અમૃત છે એ એમને વહેલી સવારે ઘટક ઘટક પીધું હોય, મૂકડા ભરી ભરીને, એમ આ વાત ઉપરથી અનુમાન કરી શકાય. અને એવું જ એમણે મૂકડા ભરી ભરીને અમૃત કદાચ ઈડરના પહાડ ઉપર પીધું હશે. ત્યાં જતા હતા એટલા માટે, ભૂતકાળમાં પણ એટલે ગત ભાવમાં પણ એમને એ સ્થળ વિશેષ પ્રિય રહ્યું છે. અને ત્યાં એમણે ઘણો સત્સંગ કરેલો છે, ત્યાં એમને ઘણો વૈરાગ્ય ઉત્પન્ન થયેલો છે, અને આ ભાવમાં પણ એ ફરી ફરીને ત્યાં ગયેલા છે. એટલે આજે પણ એ સ્થળ દર્શનીય છે, એનું કારણ એ છે કે ત્યાં તેમણે આરાધના કરેલી છે અને આત્માના આનંદ અમૃતને પીધા છે ત્યાં. આજના પ્રભાતથી આ બધા પત્રો બહુ ગૂઢ છે, કાઢવા મુશ્કેલ પડે, અંદરથી શું શું અંદરથી નીકળે છે. આજના પ્રભાતથી નિરંજન દેવની કોઈ અદભુત અનુગ્રહતા પ્રકાશે છે, એટલે અમારા આત્માએ અમારા ઉપર કૃપા કરી અને અમૃતનો સમુદ્ર ઉછળ્યો, અંદરથી અમૃતનો સમુદ્ર ઉછળ્યો, ભરતી આવી પર્યાયમાં. આજે ઘણા દિવસ થયેલા ઈચ્છેલી પરાભક્તિ કોઈ અનુપમ રૂપમાં ઉદય પામી છે. જે પરાભક્તિ શબ્દ એમણે વાપર્યો, પ્રેમમય પરાભક્તિ, કે આજે ઘણા દિવસ થયા ઈચ્છેલી એટલે અમે ચાહતા હતા એવી, ઈચ્છતા હતા એવી પરાભક્તિ, એટલે તીવ્ર પરિણામે કોઈ અનુપમ રૂપમાં ઉદયમાં આવે છે એટલે એનો પ્રકાશ થયો, પ્રગટ થઈ એવી પરાભક્તિ, અમારા સ્વરૂપ પ્રત્યેની અમારી પરાભક્તિ પ્રગટ થઈ, અમારા સ્વરૂપમાં એ અમારું સ્વરૂપ છે એટલો પડદો પણ રહ્યો નથી, કેમ કહેવામાં પડદો પડે છે, અમારું હોય એમાં અમારું એમ કહેવું પડે એ ખોટું છે. જ્યાં ઐક્ય ભાવ છે ત્યાં ભિન્ન ભાવ નથી, નિજ સ્વરૂપનો નિજ સ્વરૂપપણે અભેદ અનુભવ એ અદભુત રૂપમાં પરિણમન થયો છે. અહીંયા એમણે ભાગવતની કથા શરૂ કરી છે પાછળ કે ગોપીઓ ભગવાન વાસુદેવ એટલે શ્રી કૃષ્ણચંદ્રને મહીની મટુકીમાં નાખીને વેચવા નીકળી હતી. ઠીક, ખરેખર તો મહી એટલે દહીં, દહીંને મહી કહે છે સાહિત્યની પરિભાષામાં, અથવા માખણને પણ મહી કહે છે. તો એ બજારની અંદર ખરેખર તો એને દહીં કે માખણ ભરેલું હતું મટકીમાં, પણ એ કૃષ્ણને વેચવા નીકળી હતી. ભાષા બદલી જતી હતી, એને બોલવું છે કાંઈ અને બોલાઈ જાય છે કાંઈ, કેમ કે એને એક જ ઘૂંટાતું હોય છે, કૃષ્ણ સિવાય બીજું કાંઈ એને ઘૂંટાતું નથી. બજારમાં વેપાર કરવા જાય તો એ તો ગોવાળણ હોય છે, એના ઘરે ગાયો હોય એનું દહીં માખણ બનાવી અને બજારમાં વેચવા નીકળે. ગોપીઓ ભગવાન વાસુદેવ શ્રી કૃષ્ણચંદ્રને મહીની મટુકીમાં નાખીને વેચવા નીકળી હતી એવી એક શ્રીમદ ભાગવતમાં કથા છે. તે પ્રસંગ આજે બહુ સ્મરણમાં રહ્યો છે, એ પ્રસંગ આજે વધારે સ્મરણમાં આવે છે કે જોવું તો ખરા શું ગોપીઓની દશા છે. એવી દશા એમની પોતાની પરિણતિની થઈ છે, માટે એ પ્રસંગ એમને યાદ આવ્યો છે. જે ભાગવત છે એનું જે અધ્યાત્મ છે એમાં શ્રી કૃષ્ણને પરમાત્મા રૂપે લીધા છે અને ગોપીઓને પરિણતિમાં લીધી છે. એની જે વૃત્તિઓ છે એ દરેક વૃત્તિમાં શ્રી કૃષ્ણ બિરાજે છે એમ કે છે. જો વેપાર કરવા જાય તો કે ત્યાં પણ શ્રી કૃષ્ણ દેખાય છે, બીજું કઈ દેખાતું જ નથી ને, એટલે બોલવા ફેર પડી જાય છે, બોલવામાં ભાષા બદલાઈ જાય છે. એટલે પોતાના પરિણામને જોઈને એમને એ પ્રસંગ ભાગવતની કથા આજે વધારે સ્મરણમાં રહી છે. અમૃત પ્રવાહે છે, અંદરથી શું પ્રવાહ નીકળે છે, અમૃતનો પ્રવાહ નીકળે છે. પર શાંતિ અનંત સુધામય, જે સુધા એટલે અમૃત, અમૃત જેવી શાંતિ અંદરથી વહે છે. ત્યાં સહસ્ત્ર દળ કોમળ છે, દળ એટલે પાંખડી, આઠ પાંખડીથી માંડીને હજારો પાંખડીના કોમળ થાય છે. આ સૌથી મોટું જે છે એ હજાર પાંખડીનું કોમળ ગણાય છે અને સહસ્ત્ર દળ કોમળ કહે છે, તો કે કમળમાંથી અમૃત વહે છે, પ્રવહે છે. કયું અમૃત છે કે આત્મામાં જે સહસ્ત્ર પ્રદેશ છે, અસંખ્ય પ્રદેશી ક્ષેત્ર છે, એમાંથી પ્રદેશે પ્રદેશે અમૃતનો પ્રવાહ ઉછળી ઉછળીને બહાર આવે છે. એ મહીની મટુકી છે અને એ જ ગોપીઓની મહીની મટુકી છે, આ એ જ આત્માના પ્રદેશો છે અથવા આત્માનો ચૈતન્ય પિંડ છે અને આદિપુરુષ તેમાં બિરાજમાન છે. અને એ આત્માના ક્ષેત્રમાં પરમાત્મા તત્વ બિરાજમાન છે. આદિ પુરુષ એટલે પરમાત્મા તત્વ બિરાજમાન છે. તે ભગવંત વાસુદેવ છે, જે ગોપીઓ જેને વાસુદેવ કહે છે, શ્રી કૃષ્ણ કહે છે, એ આ જ તત્વ છે, બીજું કોઈ તત્વ નથી. એ તો પરમાત્માની લીલા મહાત્મા શ્રી કૃષ્ણના નામે વ્યાસજીએ ગાઈ છે, એમ કરીને એમને પોતાના સ્વરૂપ અને પરિણામ ઉપર આખી વાતને ઉતારી છે. તેની પ્રાપ્તિ, તેની પ્રાપ્તિ સત્પુરુષની ચિત્ત વૃત્તિરૂપ ગોપીને થતા તે ઉલ્લાસમાં આવી જઈ બીજા કોઈ મુમુક્ષુ આત્મા પ્રત્યે કોઈ માધવ લ્યો હારે, કોઈ માધવ લ્યો એમ કહે છે. અર્થાત તે વૃત્તિ કહે છે કે તે આદિ પુરુષને અમને પ્રાપ્તિ થઈ છે અને એ જ પ્રાપ્ત કરવા યોગ્ય છે, બીજું કશું પ્રાપ્ત કરવા યોગ્ય નથી. આ ભાગવતની કથામાંથી એમણે આ ઉપદેશ કાઢ્યો છે કે ગોપીઓ છે બીજું કાંઈ નથી, પણ સત્પુરુષની ચિત્ત વૃત્તિરૂપ પરિણતિ છે અને પોતાના પરમાત્મા પ્રત્યે જોરથી વહે છે. અને બીજા મુમુક્ષુઓને એમ કહે છે કે તમે પણ આની પ્રાપ્તિ કરો, અમે પણ આ પ્રાપ્તિ કરી છે અને તમે પણ પ્રાપ્તિ કરો. એટલે પુરાણોમાં ને જ્ઞાનીઓના વચનોમાં આત્મ સ્વરૂપનો મહિમા ગાયો છે, પરમાત્માનો મહિમા ગાયો છે. એનું કારણ એમની વૃત્તિ ને એમનું હૃદય જ કામ કરે છે, બીજું કાંઈ કામ કરતું નથી. એટલા માટે
દીનારા